पद 12। खेले चतुर गति चोपर प्राणी मेरो खेले।
कुबुद्धि कुबजा कुटिल मती सुबुद्धि राधिका नारी चोपर खेले राधिका राधिका जीते कुब सारी। खेले चतुर गति चोपर प्राणी मेरो खेले। खेले चतुर गति चोपर प्राणी मेरो खेले। नर्द गंजीफा कौन गिनत है, नर्द गंजीफा कौन गिनत है, माने न लेखे बुद्धिवर।
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले,
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले। राग दोष मोह के पासे आप बनाए हितकर। राग दोष मोह के पासे आप बनाए हितकर। जैसा दाव परे पासे का, जैसा दाव परे पासे का, सारी चलावे खिलकर।
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले,
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले। पांच तले है दुआ भाई, छका तले है एका। पांच तले है दुआ भाई, छका तले है एका। सब मिल होत बराबर लेखा, सब मिल होत बराबर लेखा, यहाँ विवेक गिन बेका।
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले,
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले। चौरासी माचे फीरे नीली स्याहन तोरी जोरी। चौरासी माचे फीरे नीली स्याहन तोरी जोरी। लाल जरद फिर आवे घर में, लाल जरद फिर आवे घर में, कब हुक जोरी बिछोरी।
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले,
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले। भाव विवेक के पाऊ नावत तब लगता ची बाजी, भाव विवेक के पाऊ न आवत तब लग काची बाजी। आनंद घन प्रभु पाऊ देखावत, आनंद घन प्रभु पाऊ देखावत, तो जीते जिय गाजी।
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले,
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले, खेले चतुर्गति चोपर प्राणी मेरो खेले, खेले चतुर्गति चोपर प्राणी मेरो खेले। नर्द गंजी फा कौन गिनत है, नर्द गंजी फा कौन गिनत है, माने न लेखे बुद्धिवर।
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले,
प्राणी मेरो खेले, प्राणी मेरो खेले।
अग्यारमा पदनी जेमज आ बारमा पदनू पण श्रीयुत खिमजी बापाए अन्य मीमांसकोथी जुदा पड़ीने एमनी आगवी सूझबूझथी अनोखू अने अनेरू अर्थघटन कर्युं छे। जीवन एक संग्राम छे, एमा सुबुद्धिनो कुबुद्धि सामे, समतानो ममतानी सामे, धर्मनो अधर्मनी सामे, सतनो असत सामे अने प्रकाशनो अंधकार सामे संग्राम चाली रह्यो छे। जो सुबुद्धि समता धर्म सतनी जीत थाय छे तो जीवन ज्योत जड़ाळी उठे छे अने प्रकाश पथराई जाय छे। अन्यथा कुबुद्धि ममताना संगमा भव भ्रमणना अंधकारमा अटवाववानू अथड़ाववानू अने रझळवानू चालू रहे छे। आर्यावर्तमा रमाती रमतोमा पण आ प्रकाश अने अंधकारना जंगने वणी लेवामा आवेल छे। शतरंज अने चौपाट रजवाड़ी रमत छे। शतरंज ए बुद्धिबळनी रमत छे, एमा कुकर्मो करावा वाली कुरूप कुब्जा कुबुद्धिने सुकर्मो करावा वाली सुरूप सुबुद्धिथी हरावानी होय छे। तेथी बाजीमा खाना चौकठा काळा धोळा होय छे, તેમ સામસામે પાયદળ ઘોડા હાથી ઊંટ રાજા વજીરનું બનેલું સૈન્ય પણ કાળા ધોળા રંગનું હોય છે। આ રમતમાં બુદ્ધિબળ જ્ઞાન પ્રજ્ઞાનો ઉપયોગ કરી જય પામવાનો હોય છે। અહીં પુરુષાર્થ સાવધતા જાગૃતિની પ્રધાનતા છે। ચોપાટ એ જુગારની રમત છે, એમાં ચાર પટ હોય છે જેના કેન્દ્રમાં ઘર હોય છે। ચાર પટમાં 84 ખાના હોય છે। ચાર પટ ચાર ગતિ અને 84 ખાના 84ના ફેરાનો નિર્દેશ કરે છે। આ રમત પાસા ફેંકી જેટલા દાણા પડ્યા હોય તે મુજબ ચાલ ચાલવાની હોય છે। પાસા સીધા પડે અને જોઈતા દાણા મળે તો જીત થાય છે, અર્થાત પાસા પોબાર થાય છે। પાસા ફેંકવાની કુનેહ અને આવડતથી લોકો ધાર્યા પાસા પાડતા હોય છે, છતાં પ્રધાનતા ભાગ્યની હોય છે। આ રમત સૂચવે છે કે કર્મ લઘુતા અને કાળ પરિપક્વતાનો સાથ મળે તો જ જીત થાય છે। એ જ રીતે ઘેર ઘેર પ્રાચીન કાળથી રમાતી આવતી રમત ગંજીફાની એટલે કે 52 પત્તાની રમત છે। આ રમતમાં ભાગ્ય અને કુનેહ આવડત બુદ્ધિબળ ઉભય ભાગ ભજવે છે। આ રમતના 52 પાના 52 સપ્તાહને સૂચવે છે, તો લાલ અને ચોકટ સુબુદ્ધિ સમતા પ્રકાશના સૂચક છે, તો કાળી ફુલ્લી કુબુદ્ધિ મમતા અંધકાર સૂચક છે। ચાર રંગના પાના ચાર ઋતુઓને સૂચવે છે। 1-10 સુધીના પાના 1-10ના મૂળ અંક તથા 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય મળી એ થતી 10 ઇન્દ્રિયોના સૂચક છે, અને ગુલામ રાણી અને રાજા એ તામસ રાજસ સાત્વિક એવી ત્રિગુણાત્મક પ્રકૃતિના સૂચક છે। પત્તાની વહેંચણીમાં પત્તા મળવા તે ભાગ્ય પ્રારબ્ધ છે, પણ એ મળેલા પત્તાથી સામો કેવા પત્તા ક્યારે ઉતરે છે તે જોઈ વિચારી આપણે આપણા પત્તા ઉતરવા અને બાજી જીતવી તે કુનેહ, આવડત, બુદ્ધિબળ છે. આ રમતોથી ધારણા, એકાગ્રતા, સમતા, ધીરજ, બુદ્ધિ આદિની ખીલવણી થતી હોય છે. રમત વિશેની આટલી પૂર્વ ભૂમિકાના આધારે હવે અવધૂત યોગીશ્રી આનંદ ગંજીના પદનું આપણે વિશ્લેષણ કરીશું. કુબુદ્ધિ કુબજા કુટિલમતી, સુબુદ્ધિ રાધિકા નારી, ચોપર ખેલે રાધિકા, જીતે કુબસા હારી. રાવણની પટરાણી મંદોદરીની દાસીનું નામ કુબજા હતું. એ કાળમાં ગામ પર ગામ ભટકનારી અસ્થાયી વણઝારા કોમની સ્ત્રીઓને દાસી તરીકે રાખવામાં આવતી હતી. આ પદમાં યોગીરાજજી કુબુદ્ધિને કુબજા દાસી સાથે સરખાવે છે. આ કુબુદ્ધિ કુટિલમતીવાળી કપટી હોય છે અને તેથી તેની ગતિ પણ ન સમજાય એવી માયાવી, જટિલ અને કુટિલ હોય છે. એ આત્માને અવળે માર્ગે ચલાવનારી હોય આત્માની ભારે અપરાધી હોય છે. કુબુદ્ધિ આત્માના ગુણોને વિકૃત કરી અપવિત્ર બનાવે છે. કુબુદ્ધિ કુબજા મોહના પક્ષમાં રહી વિતરાગી એવા આત્માને રાગ દ્વેષી બનાવે છે. કુબુદ્ધિ મોહના પક્ષમાં રહીને જીવની પાસે આ સંસારમાં ચાર ગતિના ભવભ્રમણની ચોપાટ ખેલાવડાવે છે અને એ જીવ ભવભ્રમણથી મુક્ત ન થઈ જાય અને ભમતો જ રહે તે માટે કુટિલ ચાલ ચાલે છે. પૂર્વના કાળમાં રાજા હરિશ્ચંદ્ર, નળરાજા, પાંડવો, કૌરવો ચોપાટ ખેલ્યા હતા. મહાભારતના યુદ્ધના મૂળમાં પણ આ સોગઠાબાજી ચોપાટની રમત હતી. સરળ સ્વભાવી એવા યુધિષ્ઠિરને ચોપાટ રમવા મજબૂર કરી એની સરળતાનો લાભ લઈને દુષ્ટ એવા દુર્યોધને કપટી શકુની મામાના સાથમાં કપટથી પાસા નાખી યુધિષ્ઠિરને હરાવેલ અને પાંચાલી સહિત સર્વસ્વ જીતી લીધેલ. કુબુદ્ધિના સામા પક્ષે સુબુદ્ધિને આનંદગંજી મહારાજા રાધિકા તરીકે સંબોધીને એને કૃષ્ણની પત્ની રાધા સાથે સરખાવે છે. જ્ઞાનીઓનું કહેવું છે કે રાધા એ કૃષ્ણ એટલે આત્માની આત્મસ્વરૂપ ચિંતવન ધારા છે. ખેલે ચતુર્ગતિ ચોપર પ્રાણી મેરો ખેલે, નરદ ગંજીફા કોન ગિનત હૈ માને ન લેખે બુદ્ધિવર. યોગી રાજજી કહે છે કે પ્રાણી મેરો ખેલે ચતુર્ગતિ ચોપર, મારા આત્માની હજી સુધી જોઈએ એવી ચિત્ત શુદ્ધિ થઈ નથી, તેથી જ હજુ એ ચાર ગતિના ચોકમાં બીજા જીવોની જેમ ભટકે છે. મારો આત્મા હજુ કર્મની ગુલામીમાંથી મુક્ત થયો નથી. સાધક બનવા છતાં જો જીવન પ્રમાદવાળું હોય તો જ્ઞાનમાં અહંકાર ઘૂસી જાય છે અને જો તે તરફનું લક્ષ્ય જ ન હોય તો મહા અનર્થકારક આત્મવંચના થાય છે. આમ પોતાના ભગવત સ્વરૂપ આત્માને આત્મા પોતે જ છેતરે છે. આવું વિચારી યોગીરાજ આનંદગંજી પોતાના ચૈતન્ય આત્માને આત્મમાર્ગે સન્માર્ગે દોરી રહ્યા છે. હે નર દેહે રહેલા માનવીઓ, આ માનવ દેહ એ તો નરદ, નક્કર, નગદ નાણું છે, એ તો રોકડાનો વેપાર છે. અથવા તો આ નર દેહ જે મળ્યો છે તે એવું નગદ નાણું છે કે જેનાથી મોક્ષ ખરીદી શકાય. ગંજીફા એ 52 પાનાની રમત છે. જે રમતા આવડે તો, એ 52 પાનાની ગણતરી કરતા આવડે તો અત્યંત લાભ થાય એમ છે. પોતાનું આત્મઘર સર કરી શકાય છે, અન્યથા દુઃખના ડુંગરો પણ ખડકી શકાય છે. આ રમતમાં હાર્યા તો દુઃખના ડુંગરો ખડકાઈ જતા તેનો પાર પામવો અત્યંત કઠિન બની જાય છે. મારો આત્મા પણ આ પહેલાં 52 પાનાની રમતમાં હારીને અનંતકાળ દુઃખમાં રૂલ્યો છે. પરંતુ આ 52 પાનાનું ગણિત કોણ ગણે છે? આજે હું જે રીતે આ રમતમાંથી આધ્યાત્મિક બોધ પામ્યો છું તેવા બોધપાઠ લેનારા અને તેના દ્વારા આત્માને ઉર્ધ્વગતિ પમાડવા દ્વારા મોક્ષ સુધી પહોંચાડનારા વિરલા કેટલા હશે? અર્થાત્ બહુ જૂજ વિચક્ષણ વિરલ આત્માઓ આ 52 પાનાની ગણતરી સાચી રીતે કરી રમતના હાર્દને સમજી ગણિતાનુયોગથી આત્માના ગણિતને ઉકેલી શકે છે. આને ઉકેલનારા શ્રેષ્ઠ બુદ્ધિના સ્વામી લેખાય છે, જે સાચા અર્થમાં માનના અધિકારી છે, અથવા તો આ ગંજીફાની 52 પત્તાની રમતના પાનાની ગોઠવણી પોતાના આત્મા ઉપર લઈ જઈ તેમાંથી અધ્યાત્મબોધનો માર્ગ લેનારા અને તેના લેખા કરીને બોધદાયક ગણિત પદ્ધતિને માન્ય કરી એને લક્ષમાં લઈ આચરણમાં ઉતારનારા બુદ્ધિવંત નરવીરો બહુ જૂજ હોય છે. રાગ દોષ મોહ કે પાસે આપ બનાએ હિતકર, જૈસા દાવ પરે પાસે કા સારી ચલાવે ખિલકર. આખું એ જગત રાગ દ્વેષ મોહના પાસમાં બંદી બનેલ છે. આ બંધનમાંથી છુટકારો મેળવી મુક્ત થવાને ઈચ્છુક કેટલા નરબંકા મળશે? આવા મુક્તિ વાંછુક નરવીરો જેની જેની નજરે ચડ્યા તે આત્મા સ્વકાર્ય સાધી સીધા સિદ્ધ ભગવંતની હરોળમાં સ્થાન પામ્યા. આપણા આત્માનું હિત થાય, મંગલ થાય, કલ્યાણ થાય એવા લાભની ગણતરી રાખી ખેલ ખેલવાનો છે. આ ખેલમાં આત્મતત્વ હાથ લાગી જાય, મળી જાય તો તે એવી અમૂલક ચીજ છે કે જેવી ભક્ત કવિ મીરાબાઈએ એને પીછાની છે. પાયો જી મેને રામ રતન ધન પાયો, જેવા પાસાના દાવ ફેંકાશે તેવી ખેલદિલીપૂર્વક રમત આગળ ચાલશે. આ પંક્તિ દ્વારા આનંદગંજીનું કહેવું છે કે હે ચેતન, પ્રતિ સમયે થતા કર્મોના ઉદયકાળે દુર્બુદ્ધિ તને કાવા દાવામાં રમાડી ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. તે વખતે તું જો જાગૃત રહીશ તો જ તેના દ્વારા થતા નુકસાનથી તું બચી શકીશ. કર્મોના ઉદયકાળે જીવ તારી પાસે તારા પક્ષે સુમતિ અને સમતા હશે તો જ તું બચી શકીશ. ગંજીફાની કે સોગઠાબાજીની ચોપાટની રમતમાં જે પ્રતિપળે જાગૃત હોય છે તે જ સામા પક્ષની ચાલબાજીમાં ફસાતો નથી. આ રમતમાં રમનારે બધાની બધી ચાલને જોતા રહી પોતાની ચાલ ચાલવાની હોય છે અને સામાની ફસામણી કરનારી ચાલથી બચતા રહેવા પૂર્વક સામાની ચાલની સામે આક્રમક ચાલ ચાલીને એને મહાત કરી જીત મેળવવાની હોય છે. આ માટે સતત જાગૃત સાવધ રહેવું પડતું હોય છે. જો ગાફેલ રહ્યા તો ગોળા ભેગી ગોફણ ગુમાવા જેવું થાય છે. મોહ માયા મમતા સામેના જીવન સંગ્રામમાં પણ દુર્બુદ્ધિથી થતા નુકસાનથી બચવા અને દુર્બુદ્ધિને મહાત કરવા આત્માએ સતત સુમતિની યોજનાબદ્ધ ચાલ ચાલવી પડે છે. પાંચ તલે હૈ દુઆ ભાઈ, છકા તલે હૈ એકા, સબ મિલ હોત બરાબર લેખા, યહ વિવેક ગિનવે કા. આ પંક્તિથી યોગીરાજ રમતમાં ગણતરીનો વિવેક કેમ કરવો અને ગણવાના વિવેકથી આધ્યાત્મ કેમ તારવવું તેની રીત બતાવે છે. ગંજીફાના 52 પાનાની વિવેકપૂર્વકની ગોઠવણીથી અધ્યાત્મ તારવી શકાય છે. 52 પાનામાં 4 રંગના લાલ, ચોકટ, ફુલ્લી અને કાળીના એક એકના 13 પાના છે. આ 13માં 1 થી 10 સુધી અંકના ક્રમાંક અનુસારના પાના છે અને બાકીના 3 ગુલામ, રાજા, રાણી, જેને પાનાની રમતમાં બાવલા કહે છે તે પાના છે. પહેલી પંક્તિમાં એક્કા દૂરીથી લઈ 27 સુધીના પાનાની ગોઠવણીની વાત ગૂંથવામાં આવી છે. એક બાજુ એક્કો અને છગ્ગો છે તો બીજી બાજુ દુઆ કહેતા દૂરી છે અને 5 કહેતા તીરી, ચોક્કા, પંજા, છગ્ગા અને સત્તાની વાત વિચારવાની છે. આ 5 ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ છ પ્લસ સાત પાનાનો સરવાળો 25 થાય છે. પાંચમાં પરમેશ્વર વસેલા છે તે પંચ પરમેષ્ઠી અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ છે, જે પાછા મતિ શ્રુત અવધિ મના પર્યવ અને કેવલ જ્ઞાનમાંથી કોઈને કોઈ જ્ઞાનના ધારક એવા જ્ઞાની છે. આ પાંચ પરમ ઇષ્ટ પુરુષો અને તેઓએ જાગૃત કરેલા પાંચ જ્ઞાન પ્રત્યેક જીવમાં અજાગૃત અપ્રગટપણે સત્તાગત રહેલા છે. એ જ્ઞાન પ્રકાશના તેજની છાયા જીવમાં પડી રહી છે. આ પાંચની નીચે દુઆ એટલે કે રાગ અને દ્વેષ એ બે દબાયેલા રહ્યા છે. અર્થાત જો જીવની દ્રષ્ટિ પંચ પરમેષ્ઠી અને પાંચ જ્ઞાન તરફ મંડાયેલી રહે છે તો રાગ દ્વેષ દબાયેલા રહે છે. જો પાંચ છે તો બે દબાયેલા રહે છે, પરંતુ એકમેવ એકા જેવો આત્મા તો અનંતકાળથી છ નિકાય એટલે પૃથ્વીકાય અપકાય તેવકાય વાવકાય વનસ્પતિકાય અને ત્રસ્કાયમાં રખડી રહ્યો છે. અર્થાત છ કાયના કુટાથી આત્માનો કુટો થઈ ગયો છે. એકથી સાત અંકના પાનાની વિચારણા કર્યા બાદ હવે શેષ રહેતા પાનાની વિચારણા કરવામાં આવે છે. બાકી રહેતા છ પાના અઠ્ઠો નવ્વો દસો એટલે કે આઠ નવ દસ અને ગુલામ રાણી રાજા છે. આઠ પ્લસ નવ પ્લસ દસ એ ત્રણ પાનાનો સરવાળો 27 થાય છે. આ 27ના આંકમાં ઉપર જે 25નો આંક મેળવ્યો તે ઉમેરી દેતા 52ની સંખ્યા આવે છે, જે ગંજીફાના કુલ 52 પાનાને સૂચવે છે. અર્થાત દ્રષ્ટાંત જે રમત છે તે 52 પાનાની છે, તો દ્રષ્ટાંતિકમાં પણ આ રીતે 52ની સંખ્યા ઘટાડવામાં આવી છે. હવે જો આ દ્રષ્ટાંતિકમાં ઘટાડવામાં આવેલ 25 અને 27 મળીને થતા 52ની સામે જો રાગને દ્વેષ પરાજિત થાય તો તે બે જીવને શરણે આવ્યા વશ થયા એમ કહેવાય. આ શરણે આવેલા બેને 52માં ઉમેરતા 54ની સંખ્યા પ્રાપ્ત થાય. હવે જે રાગ દ્વેષ વશ થયા છે તે પંચ પરમેષ્ઠી અને પાંચ જ્ઞાનને એટલે કે ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ છ પ્લસ સાત એ પાંચ પાનાને કારણે વશ પડ્યા છે, તો એ બેને ઉમેરો એની સાથે કરતા સંખ્યા 27ની થાય છે, જે સંખ્યા શેષ છ પાનામાંની 8 પ્લસ 9 પ્લસ 10 એ ત્રણ પાનાના સરવાળાની સંખ્યા બરોબર થાય છે. એટલે જ કહ્યું છે કે સબ મિલ હોત બરાબર લેખા. હવે પછીના એટલે કે 7ના આંક પછી 8થી શરૂ કરતા જે 6 પાના શેષ રહ્યા તેમાં 8 નવ્વા દસાને તો ગણતરીમાં લીધા, પણ ગુલામ રાજા રાણી એ 52ના 3 પાના હજુએ બાકી રહી ગયા. એ 3નો 54ની સંખ્યામાં ઉમેરો કરાતા 57ની સંખ્યા મળે છે. આમ 2 + 3 + 4 + 5 + 6 + 7 = 27 + 8 + 9 + 10 = 27 + 3 એ બધાનો જે કુલ સરવાળો એ 57 થાય છે. તે સંવરના 57 ભેદોનો નિર્દેશ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા જ્યારે આ 57 પ્રકારે સંવરમાં રહે છે ત્યારે સંવરની સામે જે આશ્રવ છે તેના 42 ભેદો કે જે પાપ પ્રકૃતિઓ છે તેની ઉપર વિજય હાંસલ કરે છે. દ્રષ્ટાંતમાં પાનાના આંક 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 = 42 એ 7 પાનાના અંકના સરવાળાથી દ્રષ્ટાંતિક આશ્રવની 42 સંખ્યાનો મેળ ઘટાડવામાં આવે છે. આશ્રવની 42 સંખ્યા પાનાની દ્રષ્ટાંતથી ઘટાવતા છેલ્લે 9નો આંક આવતા અંકો, જે માત્ર 1 થી 9 જ હોય છે, તેની સમાપ્તિ થાય છે. અર્થાત ગણતરી પૂરી થાય છે, કારણ કે સંવરના 57 ભેદથી આશ્રવના 42 ભેદોનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. એકો એ આત્મા છે જે 6 નિકાય ષડ નિકાયમાં કૂટાઈ કચડાઈ રહ્યો છે. આત્માના 2 મોટા શત્રુ રાગ દ્વેષને પંચ પરમેષ્ટિની કૃપા ભક્તિથી તેમણે જાગૃત કરેલી જ્ઞાન શક્તિથી વશ કરવામાં આવ્યા છે, અને 42 પ્રકારના આશ્રવનું 57 પ્રકારના સંવરથી અવરોધન કરવામાં આવ્યું છે. હવે આશ્રવની ગણતરીમાં 9 સુધી પહોંચ્યા પછી 10મું પાનું 1000 બાકી રહી ગયો, કારણ કે 1 આત્મા 2 રાગ દ્વેષ અને 3+4+5+6+7+8+9=42 આશ્રવ એટલી 1 થી 9 સુધીના અંકોની જ ગણતરી કરવામાં આવી. જે શેષ 10 રહી ગયો તે અંક નથી પણ સંખ્યા છે. એ સંખ્યાને અંકમાં રૂપાંતરિત કરવી હોય તો 1+0=1 એમ અંકશાસ્ત્ર ન્યુમરોલોજી પ્રમાણે 1નો અંક આવે. સંવરથી આશ્રવનો છેદ ઉડી જવાના કારણે આશ્રવની શૂન્યતા થઈ. તે શૂન્યને 10માં ઉમેરતા 100ની સંખ્યા બને, જે પૂર્ણતાની સૂચક છે, અને એ 100ની સંખ્યામાંથી 1ને કાઢી નાખતા 0 રહે. આમ 10ની સંખ્યામાં 1નો અંક આત્માને સૂચવે છે, તેમ 0નો અંક પણ આત્માનો સૂચક છે. કારણ કે આત્મા એના શુદ્ધાત્મ પરમાત્મ સ્વરૂપમાં 0 છે. સ્થૂલ નહીં, સૂક્ષ્મ નહીં, પણ 0 એ આત્માનું સ્વરૂપ છે. અહીં 0 એટલે અભાવ એવો અર્થ નહીં કરતા, બાધ્ય બાધક ભાવ રહિતતા એવી અવ્યાબાધ અવસ્થા, તે શૂન્યાવસ્થા એવું અર્થઘટન કરવું. 0 એટલે અસર અભાવ. જગતના કોઈ પણ પદાર્થની અસર થાય નહીં અને કોઈને કશી અસર પહોંચાડે નહીં. 0ને કશામાં ઉમેરો કે 0ને કશામાંથી બાદ કરો, 0 0 જ રહેશે અને તે રકમ તે જ રહેશે, એવો ગણિતનો સિદ્ધાંત પણ કહે છે. મતલબ આત્મા એ રૂપી તત્વ નથી, પણ અરૂપી એવું 0 તત્વ છે, પૂર્ણ તત્વ છે. 0 ભલે વ્યવહાર ગણિતમાં 0 કહેવાતું હોય, પણ 0ને સૂચવનારો પૂર્ણ વર્તુળનો આકાર પૂર્ણતા સૂચક છે. એની સામે આશ્રવ અને સંવર એ બંને રૂપી તત્વો છે. આવી રીતે યોગીરાજજીએ આ 52 પાનાના ગંજીફાના દ્રષ્ટાંતથી જળ તત્વ અને ચેતન તત્વ એવા રૂપી અને અરૂપી તત્વના ભેદ જ્ઞાનથી આધ્યાત્મિક માર્ગનો પ્રકાશ પાડ્યો છે. આ પંક્તિનું ચોપાટની બાજીના પાસા ઉપર અંકિત કરાતા આંકને અનુલક્ષીને યોગનિષ્ઠ આચાર્ય ભગવંત પૂજ્ય બુદ્ધિસાગર સુરીજીએ અર્થઘટન કર્યું છે, તે પણ તાત્વિક છે, જે નીચે મુજબ છે. ચોપાટની બાજીમાં વપરાતા પાસા ઉપરના અંકિત અંક વિશે વિવેકપુરસ્સર ગણવામાં આવે તો 14 ગુણસ્થાનકની વાતોનો તાળો સારો મળે છે. પાસા ઉપર અંકિત 5ના અંકની બરોબર સામી બાજુની સપાટી ઉપર 2નો અંક અને 6ના અંકની સામે 1નો અંક અંકિત કરેલો જણાશે. એ સૂચવે છે કે 5+2=7માં 6+1=7 ઉમેરતા 14 ગુણસ્થાનક થાય છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખાની એ 2 કષાયોને જે જીતે છે એ 5મા ગુણઠાણે પહોંચે છે. આ 5મા ગુણઠાણા પછી જે કોઈ સાધક 6ઠા અને 7મા ગુણઠાણાને પામે છે તે 5+2 એમ સાતમા ગુણ ઠાણાને પહોંચ્યા પછી એને શ્રેણીના છ ગુણ ઠાણા ઓળંગવાના રહે છે, જે ઓળંગી જતા માત્ર એક જ ચૌદમું ગુણ સ્થાનક શેષ રહે છે, તે સહજ જ પ્રાપ્ત થતાં સિદ્ધિ લાગતા સિદ્ધિપદે આરૂઢ થવાય છે. પાસાના અંક વિશે બીજી એક અપેક્ષાએ વિચારતા, પાંચ અવ્રતથી બે એટલે કે રાગ અને દ્વેષનું પોષણ થતું રહે છે તો સાત ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે અને આઠમી મોક્ષ ગતિથી દૂરના દૂર રહેવાય છે. આ સાત ગતિ તે નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય ગતિ અને દેવગતિ. એ જ રીતે છનો અંક સૂચવે છે કે શડકાયની હિંસારૂપ એક અંક સૂચિત અસંયમના સેવનથી સાત ગતિના વેદમાં પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. એ સાત વેદ તે નરક અને એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિય ગતિનો નપુંસક વેદ પ્રાપ્ત થાય છે, તિર્યંચ પંચેન્દ્રિય ગતિનો નરવેદ, તિર્યંચ પંચેન્દ્રિયનો ગતિનો નારીવેદ, પંચેન્દ્રિય મનુષ્ય ગતિનો નરવેદ, પંચેન્દ્રિય મનુષ્ય ગતિનો નારીવેદ, દેવલોકના દેવનો નરવેદ, દેવલોકના દેવીનો નારીવેદ, અથવા તો છ લેશ્યા ઉપરના વિજયથી એક મન ઉપર વિજય મેળવાય છે. પાસાના અંક પાંચ અને બે વિશે એમ પણ વિચારી શકાય કે પાંચ ઇન્દ્રિયો ઉપરનો જય એ રાગ દ્વેષ ઉપરનો જય છે. ચૌરાસી માચે ફિરે નીલી સ્યાહ ન તોરી જોરી, લાલ જરદ ફિર આવે ઘર મે કબ હુંક જોરી વિછોરી. ચાર ગતિરૂપ સંસાર એ 84 લાખ જીવ યોનિથી ખદબદતો છલોછલ ભરેલો અંધારિયો કૂવો છે. તેમાં મોહ, માયા, મમતા, દુર્બુદ્ધિ તોરમાને તોરમાં પોતાનું જોર ચલાવીને જગતના જીવોને કાળી, નીલી, ભૂખરી શાહીથી અર્થાત કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાથી રંગતી માચતી ફરી રહી છે. તાત્પર્ય એ છે કે અજ્ઞાન, મોહ, મૂળતા, માયા, મમતા, દુર્બુદ્ધિ પોતાના કુસંગના કુરંગથી જગતના જીવોને રંગી તેમની ઉપર પોતાનું કુશાસન ચલાવતી રાચી માચી રહી છે. પરંતુ અવધૂત યોગી આનંદગંજી તો કહે છે કે હું હવે આ રમતમાં ગણવાની રીત શીખી ગયો છું અને એ ગણતરીના જોરે મારી ચાલ એવી ચાલીશ કે હું તને ફાવા તો નહીં દઉં પણ તને હરાવીને જંપીશ, કેમ કે મોહ નિદ્રામાંથી હું જાગૃત થઈ ગયો છું અને સમજ, સુમતિ, સમતાનું બળ મેં મેળવ્યું છે. લાલ જરદ એટલે લાલનો રાજા કે લાલનો બાદશાહ એ 13મું પાનું છે. ઉપરની પંક્તિઓના વિશ્લેષણમાં પણ આપણે જોયું કે અંકની ગણતરી 9થી પૂરી થઈ અને 10મા પત્તા 10મા એક એવા આત્માને એ આત્માની મૂળ મૌલિક શૂન્ય દશા અવ્યાબાધ્ય અવસ્થા પ્રાપ્ત થતા કાર્યસિદ્ધિ થઈ ગઈ. એ કાર્યસિદ્ધિ ક્યારે થાય કે જ્યારે લાલનો રાજા અર્થાત લાલ ચોળ સૂર્યપ્રકાશ જેવો જ્ઞાન પ્રકાશ જે સ્વ પર પ્રકાશક છે, સર્વોચ્ચ પ્રકાશ છે, તે એટલે કેવળ જ્ઞાન સ્વઘેર આવે. એટલે કે કેવળ જ્ઞાન જે પ્રાપ્તની પ્રાપ્તિ છે તેનું પ્રગટીકરણ થાય. તો કહે છે કે એ 13મું પત્તું કેમ કરીને આવે? સમાધાન આપે છે કે જે એકને શૂન્ય બનાવવો છે તેમાં તે શૂન્યને હાલ પૂરતું બાજુએ રાખી એકને એકથી જોડો એટલે 11 થશે. અર્થાત શૂન્ય બનવા માટે આત્માને આત્મા સાથે જોડો, આત્મામાં ઠરો. 11મું પત્તું ગુલામ છે. એ ગુલામ ગુલામી દશામાંથી છૂટી સ્વતંત્ર, સ્વાવલંબી બનવા પ્રેરે છે. એટલે કે સ્વ છે તે સ્વની સાથે જોડાઓ તો સ્વાવલંબી સ્વતંત્ર સ્વસ્થ બનો. એ માટે કહે છે કે હવે એકને બે જોડે એટલે કે સુમતિ અને સમતારૂપી રાણીઓ સાથે જોડો કે જે રાજાનું જીવન છે. આમ એકને બેથી જોડતા 12મું પત્તું રાણી આવે. હવે એક આત્માને ત્રણ જ્ઞાન દર્શન ચારિત્ર સાથે જોડતા એક અને ત્રણ ભેગા થતા લાલનો રાજા લાલનો બાદશાહ બને. આ જ્ઞાન દર્શન ચારિત્ર પરઘેર એટલે કે વિનાશી એવા દેહમાં ગયા છે તેથી તે મિથ્યા બન્યા છે. વિનાશી જોડે વિનાશી થયા છે. દેહ એ તો મસાણીઓ ઘર છે. મસાણમાં ખાક થનારા દેહ ઉપર ફોગટના મોયા છીએ. આ લાલના બાદશાહની બાદશાહી દેહને ત્યાં પારકે ઘેર ગીરવે પડી છે અને પારકાની બંદી બની બંદીખાને ઘલાઈ ગઈ છે. એ આપણા ક્ષાયિક સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાન, ક્ષાયિક સમ્યક દર્શન કેવળ દર્શન અને સહજ સરળ સતત શાશ્વત અનંત આનંદ સુખરૂપ લાલના રાજાને પરઘેરથી પરદેશથી સ્વઘેર સ્વદેશ લઈ આવવાનો છે. આનંદગંજી મહારાજા એકને એકથી જોડીને આત્માને ધ્યાન સમાધિમાં લીન કરીને સુમતિ અને સમતા રાણીઓથી સુરક્ષિત રહી કેવલ દર્શન કે કેવલ જ્ઞાનરૂપ લાલના રાજાની ઘરમાં આવવાની પ્રગટ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એ લાલનો બાદશાહ આવે એટલી જ વાર છે. એ આવતા જ માયાની બધી બાજી સમેટાઈ જવાની છે, મીટળાઈ જવાની છે અને એનું બધું જોર વિખરાઈ જતા એના તોરને હવાઈ જતા કોઈ જ વાર લાગવાની નથી. ભાવ વિવેક કે પાઉન આવત તબલગ કાચી બાજી, આનંદ ઘન પ્રભુ પાઉ દેખાવત તો જીતે જીય ગાજી. આત્માને સતત રાગ દ્વેષના વિષમભાવ થયા કરે છે, કેમ કે દ્વૈતની વચ્ચે રહે છે અને તેથી દ્વૈતમાં દ્વંદ્વ થયા કરે છે. વિષમભાવથી છૂટવા માટે સમભાવની સમતાની જરૂર છે. હવે ભાવ જે થાય છે તે વિષમ છે કે સમ છે તેની સાચા અને જૂઠાની તારવણી કરી સાચું માર્ગદર્શન કરાવી સાચા માર્ગે ચલાવનાર વિવેકની પણ જરૂર છે. જ્યાં સુધી ભાવ વિવેક સૂક્ષ્મબોધ જે હુકમનું પત્તું છે તે બાદશાહની એકાની પાસે પડખે નહીં આવે ત્યાં સુધી બાજી જીતની નહીં સમજતા, તેને હારની કાચી બાજી જ સમજવી. હજુ કચાશ રહી ગઈ છે એમ જ જાણો. શાંતિ, સુખ, પ્રસન્નતા, પ્રેમ, સર્વત્ર સર્વ સમયે સર્વ સંયોગોમાં આનંદ આનંદ વર્તાય એવી આનંદ ઘન આનંદના નક્કર સમૂહરૂપ હું છું એવું જીવનમાં જણાવા દેખાવા માંડે અને એના પરચા જોવામાં આવે, એંધાણી લક્ષણો વગેરે દેખાય ત્યારે એટલે કે અંતરમાં જીતના જય જયના નાદનો ધ્વનિ ગુંજવા ગાજવા લાગે એટલે હવે આપણે પાર ઉતર્યા છીએ અને બાજી નક્કી પાક્કી જીતની છે એમ દ્રઢપણે માનવું, અન્યથા નહીં.